ஓம் ஸ்ரீமதி ராஜ்சந்திர ஜ்ஞான் மந்திர் ராஜ்கோட் தாரீக் 70 மே 2017 பத்திர சமீட்சா பத்திராங்க 187 வர்ஷ் 24-23 வர்ஷ் பூரா தயார் પત્ર જ્યારે વાંચીએ ત્યારે આ સંદર્ભ એ લક્ષમાં રહેવો જોઈએ. કે કૃપાળુ દેવને 1931માં 7 વર્ષની ઉંમરે જે અપૂર્વ અનુસાર આવ્યો હતો, જાતિ સ્મરણ જ્ઞાન એટલે માત્ર પૂર્વભવનું જ્ઞાન એમ નહીં પણ આત્માની સ્થિતિનો અનુભવ, સ્મૃતિવાળું જ્ઞાન એક જુદી વસ્તુ છે અને આત્મ અનુભવયુક્ત જે વસ્તુ છે એ પણ જુદી છે. અને એ 800-900 ભવનું એમને જે અનુસારથી અનુભૂતિ હતી, અનુભવયુક્ત જે જ્ઞાન હતું, એણે આખી જીવનની દ્રષ્ટિ પલટાવી નાખી. એમને પોતાનું અનુસંધાન એ પાર્શ્વનાથ ભગવાન, મહાયોગેશ્વર અને ભગવાન મહાવીર સાથે એનું અનુસંધાન એને થઈ ગયું. કેટલું પાવરફુલ હશે કે મહાવીર સાથે વિચરતા હતા અને ભગવાન આમ કહેતા હતા. આવો અનેક પ્રકારનો પ્રત્યક્ષ અનુભવ વર્તમાન જીવનમાં તાદૃશ થાય, આ એક અદ્ભુત અવસ્થા છે. વચ્ચેનું બધું ગયું, 800 ભવનું જીવન, કઈ ગતિ, કઈ યોનિ, કયા પ્રકારનો દેહ, કયા પ્રકારનો સંયોગ, બધું ગયું. કેવળ આત્મસ્થિતિની અંદર એમની સ્થિરતાનો હતું. તો એ સમયે જે આ શરૂઆતના આજે 23મા વર્ષની અંદરના પત્રો છે એ ત્યારે એમને એટલી બધી દશા હતી અને ત્યાર પછી એમણે લખ્યું જે શુદ્ધ સંકેત પ્રકાશ્યું, પોતાના ધન્યરે દિવસમાં એક કાવ્ય આપ્યું કે 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યો રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યો રે, ધન્ય રે દિવસ આહો. એ જે શુદ્ધ સંકેત, બધા સંકેતના અંતરાય, અવરોધ, ભેદ પ્રભેદના દૂર થઈ ગયા. આત્મા એટલે કેવળ આત્મા, આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત. આ કાંઈ જૈનનું સંકેત ને, વેદાંતનું સંકેત ને, બુદ્ધનું સંકેત ને કોઈ વાત રહેતી નથી. દ્રવ્ય એક જ છે 3 કાળમાં 3 લોકમાં, અને દ્રવ્યનો અનુભવ શુદ્ધ વર્તે જ્યારે લહે શુદ્ધ સમકેત તે, જેમાં ભેદ ન પક્ષ, એમાં ભેદ ન હોય પછી, અને પક્ષ ન હોય કે મારું ના તમારું ના બીજાનું નાનું ને, દર્શનના ભેદ પણ જ્યાં મટી જાય છે, અનુભૂતિ પાસે કોઈ ભેદ ટકતા નથી, એને અભેદાનુભૂતિ કહે છે. અભેદાનુભૂતિ જે જે મહાત્માઓને પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થયો છે, એ ગમે તે દર્શનનો હોય, એને જે આત્મ સ્વરૂપનો અનુભવ છે એ જ અમને વર્તે છે, અથવા અમને વર્તે છે એ જ એમને વર્તતો હોય. મહાવીરની વાટ અને રામની વાટ જુદી નથી, અને કૃષ્ણની વાટ પણ જુદી નહીં રહે. પતરંગ ચોપન. કૃપાળુ દેવને સમજવા માટે સમગ્ર અધ્યાત્મની ભૂમિકામાં જવું પડે. શ્રુત અનુભવ વધતી દશા. પરિસ્થિતિ તો એવી થઈ ગઈ છે, શ્રુતનો અનુભવ એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે. આવું ઉપયોગનું જ્ઞાન વર્તે જેમને, એમાં કંઈ શાસ્ત્રોમાં ભાગ હશે? જૈનના, સાંખ્યના, વેદાંતના આવા કોઈ દર્શનના ભેદ હશે? કોઈ. જે જે લોકોએ આત્મા ગાયો છે, જે જે રૂપમાં ગાયો છે, જે શબ્દમાં ગાયો છે, એ કેવળ આત્મા જેથી પામીએ મોક્ષ પંથ તે રીત. કૃપાળુ દેવની આત્મસિદ્ધિમાં આ બધો નિચોડ છે. અદ્ભુત સ્થિતિનું આપણે અવધારણ કરવું પડે. એટલે અધ્યાત્મની બાબતમાં અનેક પ્રકારની ભ્રાંતિમાં જે સંડોવાયેલા જીવો છે, આભાસમાં સંડોવાયેલા જીવો છે, તો અનંત વાર પ્રયત્ન કરવા છતાં કશું પ્રાપ્ત થતું નથી, કારણ કે સાચી સમજણ કેળવાની નથી. અને સાચી સમજણમાં ભગવાન અહીંયા કહે છે કે અમને આવો અનુભવ થયો, વધતી દશા, એનું પરિણમન સીધું દશા ઉપર થાય. એની દશા જ કોઈ ઓર થાય. જગતના જીવની દશા અને અધ્યાત્મ જીવની દશા, જ્ઞાનીની દશા, અજ્ઞાનીની દશા, મળતી પાણ ન આવે, ક્યાંય એનું તુલ્ય મૂલ્યાંકન થઈ ન શકે, તુલના થઈ ન શકે, એવી અવસ્થા પછી કૃપાળુ દેવને કારમો ઉદય આવ્યો છે. ત્યાં તો ઉદય આવ્યો કારમો રે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસે લીએ વધે ન ઘટે રંચ રે. સમગ્ર જીવન ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે આવી અદ્ભુત શુદ્ધ અવસ્થામાંથી કર્મનો ઉદય, કારમો ઉદય આવે છે, અને પછીના વર્ષો બધા એક કર્મને નિશેષ કરવામાં જાય છે. તે સમયની વાત અને આ સમયની વાત, અહીંયા હજુ આવો ઉદય આવ્યો નથી, અને અત્યારે જબરજસ્ત અંદરની અંદર આ જે અનુસાર આવ્યો, જાતિ સ્મરણ જ્ઞાન થયું, દશા ફેર થઈ ગઈ છે, અનેક પ્રકારની જે કાંઈ મિથ્યા માન્યતાઓ બાળપણની હતી એ બધી ચાલી ગઈ છે. કેવળ અધ્યાત્મ ઉપર એ નિષ્ઠાવાન થયા છે. અહીંયા કહે છે સૌભાગભાઈને આ વાત લખે, કોણ વાંચે, કોણ સમજે, કોને લખવું, કોને કેવું. જ્ઞાનીઓની આ એક અદ્ભુત કરુણ સ્થિતિ હોય છે કે વાત સમજાય છે, પકડાય છે, અદ્ભુત છે, અલૌકિક છે, લોકોત્તર છે. આ વાત કોને કેવી? લોકોને લૌકિક વાતમાં રસ છે, ચમત્કારમાં રસ છે, લૌકિક મહિમામાં રસ છે, પણ આત્માનો મહિમા તો આત્મિક છે. એને સમજી શકે, એને અવગાહી શકે એવો રૂડો આત્મા તો કોક જ હોય. એટલે કે સૌભાગ વારંવાર તમારા સમાગમને ઝંખીએ છીએ. તમારો સમાગમ અમારે માટે અસંગ છે. આ જે સૌભાગ અને રાજનું જે સંબંધનું સૂત્ર છે, સમીકરણ છે, એ પણ સમજવું આકુર છે. ક્યારેક એમ થાય કે સૌભાગભાઈ કૃપાળુદેવને માર્ગ આપ્યો, ચડી જાય તો 9 વર્ષ સુધી સૌભાગ એની પાસે ન રહે. સમજ વિનાની આ મુમુક્ષુઓની, અધુરિયાઓની આ દશા. કોઈક વાર એને એમ થાય કે એણે આને આમ કહ્યું, એ લખે ખરા, જેટલો ઉપકાર એને કુંદકુંદાચાર્ય ભગવાનના વચનોનો વેદાય છે એટલો જ સ્વભાવનો વેદાય છે, એ જ વાક્યમાં આવે છે. તારા અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું. આ બધા સંદર્ભની અંદર અને સંગતિની અંદર થોડો વિચાર કરીએ ત્યારે પત્રો અને પત્રોની પાછળનું જે રહસ્ય મહાત્મ્ય, એટલે આપણે તો એનું મર્મ પકડવાનો છે, તાત્પર્ય પકડવાનું છે. રહસ્ય આપણને જો આત્મગત થાય તો આ સાધક જીવનમાં આવી ઘણી ઘણી અવસ્થાઓ આવશે. એ અવસ્થા વખતે સાધક સમ્યક રીતે ચાલી શકશે, ને તો બંધાયેલો રહેશે. એક ગાંઠ બંધાઈ જાય છે, એક ગ્રંથિ બંધાઈ જાય છે, એમાં આત્મદર્શનની પણ એક ગ્રંથિ બંધાઈ જાય છે અને એમાંથી છૂટી શકતો નથી. જીવન મુક્ત સ્વભાગભાઈ, આટલી બધી આર્થિક વિષમતા છે, કઠિનાઈ છે, છતાં સ્વભાગની વિચારધારા કૃપાળુદેવ સાથેની થાય છે, એમાં કૃપાળુદેવ એને કહે છે આ જીવન મુક્ત છે. આપણે બધી વ્યવસ્થા હોય આપણા ઘરની, આપણે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે, મરીએ ત્યાં સુધી ભીખ નહીં માગવી પડે, તો અવસ્થા જીવન મુક્ત નથી. બરોબર છે? વિચારણામાં આપણે જીવન મુક્ત નથી, વર્તનામાં નથી તો સાધનામાં તો ક્યાંથી હોય? એટલે સાધના દૂષિત જ છે સંસારના પ્રભાવોથી. જીવન મુક્તમાં એને જીવનની ચિંતા છોડી દીધી છે, કેમ કે જીવનની પડે પડ હવે લખાઈ ગઈ છે. કૃપાળુદેવે મોક્ષ માળા પાઠ 3 અંદર આ વાત મૂકી છે કે એકને આમ ને એકને આમ ને આવું બધું કેટલી બધી વિચિત્રતાઓ સમજાવી છે, વિષમતાઓ સમજાવી છે, પણ એનું સૂત્ર આપી દીધું છે કે જગતના જીવો પોતાના સ્વસ્વ શુભાશુભ કર્મના ઉદયના આધારે જીવે છે. આ વાત પૂરી થઈ ગઈ, હવે એમાં આપણું કોઈ કર્તવ્ય જ નથી, એટલે આપણું કાંઈ એ રહેતું નથી, તો જીવન મુક્ત થવામાં વાર કેટલી. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભંબો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે આપણે જોઈએ છીએ, એ ઉપરથી કહે છે કંઈ વિચાર આવે છે? વિચાર આવતો હોય તો કહો કે શા કારણે આ બધી ભિન્નતાઓ વિષમતાઓ વિચિત્રતાઓ છે? તો કે પોતાના બાંધેલા શુભાશુભ કર્મના કારણે છે. હવે જીવન મુક્ત થઈ ગયા, જીવન નિશ્ચિત થઈ ગયું, આયુષ્યની છેલ્લી પળ સુધી કઈ પડે, કયો ઉદય આવશે, શુભનો આવશે અશુભનો આવશે, કરશે તું એમાં ક્યાંય કરતા પણ રાખતો નહીં, દ્રષ્ટા પણ રાખ તો જીતી જઈશ, કરતાપણાનો ભાવ આવશે તો જીવન હારી જઈશ. આપણે આપણી ફિલ્મના માત્ર દ્રષ્ટા છીએ, હવે દ્રશ્ય બદલાય એમ નથી. બોલવામાં તો આપણે જ્ઞાનીઓ કરતા પણ સુરા છીએ કે પાંચમની છઠ થતી નથી. અરે ભાઈ, કોઈ શું લઈને આવ્યું છે અને શું લઈને જાય, એમાં જો કોઈ ગયો હોય ખરખરામાં કે પ્રાર્થના સભામાં, ત્યારે એને સાંભળે તો મહાત્મા હોય તો ઊભા થઈ જાય કે અમારા કરતાં વધારે જ્ઞાની છે. નથી પકડાતું જીવન મુક્ત. લખે છે, છેવટનું સ્વરૂપ સમજાયામાં ને અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જો પછી ઉદય આવે છે ત્યારે આ સ્થિતિ જોવા નહીં મળે. આ કૃપાળુદેવની સ્થિતિ અત્યારે જે આપણે વાંચીએ છીએ તે આ કારમાં ઉદય પહેલાંની છે અને આ અપૂર્વ અનુસાર આવ્યો છે ત્યાર પછીની છે. અને જે શુદ્ધ સંકેતનો ધ્વજ પ્રગટ્યો છે, આભાસ રહિત ચૈતન્ય જેથી કેવળ પામીએ, કેવળ ચૈતન્ય, મોહનીય તમામ દૂર થાય છે. દર્શન મોહનીયનો સર્વ પ્રકારે દૂર થાય. એટલે કે જે છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. સર્વે સમજાયું છે, સર્વે અનુભવાયું છે, એક દેશને બાદ કરતા. અને એ દેશ છે એ પોતાના સ્વરૂપના અનુભવની અંદર અસંગતામાં જ સમજાય, સ્થિરતા ત્યાં જ રહે. એટલે કે આ યોગ મન વચન કાયાના છે એ એટલા બાધક છે. પરંતુ યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે. અને એમ થઈએ એ દેશ અનુભવાશે. જે બાકી છે એ એકાકી પણ અને એકલતા, અસંગતા. શ્રીમદના જીવનનું સૂત્ર જો હોય તો અસંગતા અને એકાકીપણ, આ બે મહત્વની વાત એમણે સાધક માટે મૂકી છે. સંગીપણાથી દૂર બને ત્યાં સુધી જાઓ. હવે સમજાય નહીં તો સંગીપણું વધતું જાય છે. જેટલું સંગીપણું વધે છે એટલું એકાકીપણું પણ તૂટતું જાય છે. સાધનાના સૂત્રો આપણા હાથમાંથી નીકળી જાય છે. એ કહે છે કે જ્યારે એમ થશે ત્યારે પૂર્ણપણે અનુભવાશે, પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન્ન થશે. પણ એ ઉત્પન્ન કરવાની આકાંક્ષા નથી. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે. એ સમાધિમાંથી નીકળી અસંગતા વખતે એ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાનની અંદર સમાધિસ્થ અવસ્થા પોતાની છે. એમાંથી નીકળી લોકાલોક પ્રત્યે જવું કેમ બનશે? કેવી રીતે અમે લોકાલોક પ્રત્યે જઈએ? એ મને એક નહીં પણ પત્ર લખનારને વિકલ્પ થાય છે. પત્ર લખનાર શ્રીમદ રાજચંદ્ર છે. અને મને કહેતા જે આત્માનો સાક્ષાત્કાર છે એ પોતાનું સ્વરૂપ છે, આ વિકલ્પ થાય છે. એ વિકલ્પ પર આઠેક પત્રોની અંદર એમણે આ વાત મૂકી છે કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું, લૌકિક અપેક્ષાએ કે લોકોત્તર અપેક્ષાએ. પરિપૂર્ણ લોકાલોક, ત્રણ કાળનું, સર્વ પદાર્થનું, સર્વપર્યાય, એક સાથે યુગપથ, આ બધું જે ફટાફટ બોલતા હોય આઠ દસ લીટીમાં, એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તી જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન હતી તો કે ના, એ તો આત્મામાં ઝડકે ના થાય ને તે થાય ને ઝડકે, શેનું ઝડકે? પણ ઉપયોગ વિના કોઈ વસ્તુ પકડાઈ ખરી? તો લોકાલોકને જાણવાનો ઉપયોગ ન હોવો, ઉપયોગ સ્વરૂપમાં રહેવો. થોડી અસમંજસ સ્થિતિ છે અને બહુ જ એને મર્યાદિત ચર્ચા મૂકી છે કે શાસ્ત્રમાં જે સ્વરૂપ મૂક્યું છે એ લૌકિક મહાત્મ્યના હેતુથી મૂક્યું હોય એમ જણાય છે. એણે પૂછ્યું છે કે તમને લાગે છે કે કેવળ જ્ઞાનની આ વ્યાખ્યા છે? પછી એમને સ્પર્શ કર્યા વિના આત્મસિદ્ધિમાં પોતાની જે અનુભવતું હતી એ મૂકી દીધી કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન હતું દેહ છતાં. ત્યાં પરિપૂર્ણ લોકાલોકનું જ્ઞાન થવાની શક્તિ સામર્થ્ય છે, ઉપયોગ નથી. અને પછી અન્ય જાતિમાં પણ આ જે શુદ્ધ દર્શન થાય છે ને એનું આ ક્યાં સ્વરૂપ થાય છે? કણબી, કોળી, આ બધાની અંદર મહાત્માઓ થયા છે પણ લોકોને એ મહાત્માઓની ઓળખ નથી. એક કે છે કેવી અદ્ભુત નિયતિ છે ઈશ્વરની કે આ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. સંસારીઓ પ્રત્યે મોહ અપરંપાર છે પણ મહાત્મા પ્રત્યે નથી. આ બધાની સ્થિતિમાં સમજાવે છે કે છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નથી, પરંતુ એને એ પ્રાપ્ત કરવામાં કોઈ વાર પણ નથી, કારણ કે એ બધાની અવસ્થા અંતરથી જ્ઞાનીની સમીપ છે. જીવન મુક્ત છે. જીવન મુક્ત લોકો સંસારના સંગમાં હોવા છતાં સંસારથી દૂર અને જ્ઞાનીથી સમીપ હોય છે. એ જ્ઞાનીના સાનિધ્યમાં અને જ્ઞાનીની નિશ્રામાં જ હોય છે, કારણ કે એનું જીવન આજ્ઞાધીન હોય છે. તો જ્ઞાનીઓએ ઉપમા આપી છે સાધુઓને. એ ઉપમા એવી આપી છે કે પદ્મ કમળ જેવા હોય છે. સાધુઓની અવસ્થા પદ્મ સમાન હોય છે. આપણે પંચસૂત્રના પહેલા સૂત્રમાં આ વાત આવે છે. અને એ કમળ જેવી એટલે કાદવમાંથી એનું સર્જન થયું છે અને કાદવના પાણીથી એનું પોષણ થયું છે. તો પણ એ કમળ આ કીચડ અને પાણીથી અલિપ્ત છે, નિર્મળ છે, પવિત્ર છે. એમાં રહેવા છતાં અલિપ્ત છે અને એનું ઉદાહરણ જગતમાં બીજું મળતું નથી. એમ આ સાધુ પુરુષો, જ્ઞાની પુરુષો, આવા ભક્ત પુરુષો એ સંસારના કામભોગમાંથી જ પેદા થયા છે અને સંસારના ભોગ પદાર્થથી જ એમનો ઉછેર થયો છે. એમની વચ્ચે રહેવા છતાં એનાથી અલિપ્ત છે, વિરક્ત છે. વિરતી ભાવ એ જૈન ધર્મનો અદ્ભુત શબ્દ છે. ત્યાગ અને વિરતિ બે વચ્ચે જરા તફાવત સમજવો જોઈએ. વસ્તુનો ત્યાગ આપણે કરી શકીએ, વસ્તુની વિરતિ ન થાય. રતિનો અભાવ, કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહીં, મમત્વ નહીં, ઈચ્છા પણ નહીં, સ્પૃહા નહીં, અંતરંગ સ્પૃહા જેની નથી, એવું જેનું અદ્ભુત ચારિત્ર છે સત્પુરુષ, એનું ઉદાહરણ સમવસણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્મા. આવા અઢળક વૈભવના સામ્રાજ્યમાં આ પૃથ્વી ઉપર સમવસણથી વધારે વૈભવી રચના બીજી હોઈ શકે નહીં અને દેવો સિવાય આ કોઈ કરી શકે નહીં એવી રચના વચ્ચે બિરાજમાન એવી તરાગ છે. એટલે સમંત ભદ્ર કહે છે કે અમે આ તારા બાહ્ય વૈભવને કારણે તને નમસ્કાર કરતા નથી, કે કરોડ દેવો હાજર છે, ચામરો વિંજાય છે, સોના રૂપાના ગઢ છે, રત્નનું સિંહાસન છે, મોતી એના છત્તરો માથે છે, તું શું એમ સમજસ કે અમે એટલા માટે તને નમસ્કાર કરીએ છીએ? હે પરમાત્મા, તારો મહિમા તું આ બધાથી અલિપ્ત છે, નિર્લેપ છે, તું વિતરાગ છે, તારી વિતરાગતાને અમારા નમસ્કાર છે, તારા વૈભવને નહીં. આ જ્ઞાનીની ઓળખ છે, વિરતિ ભાવ છે. એટલે સર્વ વિરતિ શબ્દ આપણા ગુણસ્થાનકમાં પણ ચોથું ગુણસ્થાનક આત્મજ્ઞાન થાય, પણ હજી સંસારના પદાર્થ સાથે જોડાયેલો હોય. અવિરત સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ અવિરત છે, પછી દેશ વિરતિ અને પછી સર્વવિરતિ. સર્વવિરતિ જગતના એક પણ પદાર્થ સાથે એને લેશ માત્ર અંતરંગની પણ સ્પૃહા ન હોય. અનચૂઝી, અને આવું સર્વવિરતિ ગુણસ્થાનક ઉપર બિરાજમાન જ સદગુરુ હોઈ શકે, બીજો નહીં. પત્રક 837. ત્યાગ કર્યો છે કે નથી કર્યો એ વાત છોડી દો, વિરતિ કેટલા પ્રમાણમાં છે. તો અનેક પદાર્થમાં એમ ચૂઝી છે, એને પોતાની પસંદગી છે, ચોઈસ છે. જૈન દર્શનની આ પરિપાટીમાં નથી, અમાન્ય છે, બાધા છે. એ બધા લોકો અહીંયા હતા જ્ઞાનીની પાસે, જ્ઞાનીના ચરણે નિરંતર સેવે છે એવું એનું જે દાસત્વ છે, એ દાસત્વ જ અમારું એમના પ્રત્યે દાસત્વ થાય છે. કેવી દશા હશે! આવી જ્ઞાન અવસ્થામાં રહેલા પુરુષને પણ પરમાત્માના ચરણને સ્વીકારે, સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહે, જળ કમળવત એવા પ્રકારના પુરુષો પ્રત્યે કે છે એ જ્ઞાનીના ચરણો નિરંતર સેવે છે એટલે અમારું તો એના પ્રત્યે દાસત્વ થાય છે. ઉદાહરણ આપ્યા છે ભોજો ભગત નિરાત કોળી વગેરે બધા. અને કહે છે આ બધું જોતા અમને હવે અકળ ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. આ સ્થિતિ કંઈ કહી શકાય એમ નથી, આ સ્થિતિ કંઈ વર્ણવી શકાય એમ નથી. અમે કોઈ પણ પ્રકારે તમને કહી શકવાના નથી તો લખી ક્યારે શકીશું. સૌભાગ્યને કહે છે મળવા જેવું થશે ત્યારે કંઈ બોલાશે તો બોલશું, બાકી કંઈ અહીંથી હવે કંઈ બહાર કાઢી શકાય એમ નથી. કેટલી ઉત્કૃષ્ટ અવસ્થા છે શ્રીમદની અંતરદશા જેટલી આ પૂર્વના પત્રોમાં અભિવ્યક્ત થાય છે એટલી પાછળ જોવા નથી મળતી. સંગ વધી ગયો છે અને સાથોસાથ પ્રવૃત્તિનો યોગ બરાબરનો ઉદય કર્મ પાછળ લાગ્યો છે. એ પોતે પણ લખે છે કે કેટલીક વાર મૂંઝાઈ જવાય છે, માંડ માંડ ગડકા ખાતા ખાતા તરીએ છે, ઉપાધિનો ભીડો એવો આવે છે. અત્યારે જ્યાં સુધી ઉપાધિ નથી ત્યાં સુધી એ સ્વત્વ છે એ પૂર્ણપણે પ્રકાશી રહ્યું છે અને એની ખુમારી કેટલી આવી છે. આ વાક્ય એ કહે છે કે અમે કંઈ કહી શકશું નહીં, તો અમારી નિરુપાયતા છે, અમે શું બોલીએ, હવે બોલવા પણ કંઈ છે જ નહીં. હવે જગતને જોયું અને આ બધી વિચિત્રતાઓ જોઈ કંઈ કહેવું નથી અમારે. મુક્તિ એ નથી જોઈતી અને જૈનનું કેવળ જ્ઞાન એ જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે? 680 મોક્ષની પણ હવે સ્પૃહા રહી નથી તો હે કૃપાળુ તું આપી આપીને શું આપશે? એ 680માં જ વાત મૂકી છે. 187ની અંદર પણ આ જ દશા છે. ઓલી અંગત નોંધ કરી છે કે એટલી બધી ઉત્કૃષ્ટતા છે, તારા ચરણ કમળમાં નિવાસ છે, તારા અભેદ સ્વરૂપમાં નિવાસ છે, હવે શું મોક્ષ આપીશ તું મને? ક્યાં છે મોક્ષ? મારા સ્વરૂપથી કોઈ બીજો મોક્ષ હોઈ શકે ખરો? મારા મુક્ત સ્વરૂપથી કોઈ બીજો મોક્ષ ન હોઈ શકે. એ આત્મસિદ્ધિમાં પડઘાય છે, તું છો મોક્ષ સ્વરૂપ. તું ધર્મ પામ્યો એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અરે તું ધર્મ પામ્યો એ જ મોક્ષ છે, તારે ધર્મથી બીજું કયું મોક્ષ જોઈએ છે, કયું પદ જોઈએ છે? અહીંયા કહે છે કે મુક્તિ એ નથી જોઈતી અને જૈનનું કેવળ જ્ઞાન એ જે પુરુષને જોઈતો નથી. કેવળ જ્ઞાન શબ્દ નથી લખ્યો, જૈનનું લખે છે. કેમ કે જૈનમાં કેવળ જ્ઞાનની મહત્તા સ્વભાવની સ્થિરતા કરતાં લૌકિક પદાર્થની મહત્તા વધારે છે. જ્યારે જ્યારે એની વાત કરે ત્યારે ત્રણ કાળ ત્રણ લોક તમામ પદાર્થ એની ત્રણેય કાળની પર્યાય એ બધી યુગપથ એક સાથે એને બધી ભાષે ઝડકે એ લખે ઝડકે છે. કૃપાળદેવે લખ્યું કે અરીસામાં ઝડકે એ ત્યાં જૂઠું રૂપાંતર દાખલો બરોબર નથી. અરીસો જળ છે, આનામાં ઝડકે તો આ જળ નથી. બેમાં ફરક પડે, જળમાં પ્રતિબિંબ પડે અને ચેતન ઉપર પડે તો. એટલે ઘણી ઘણી બાબતની અંદર અસમંજસ જેવી સ્થિતિ થાય. આપણી કક્ષા નથી આનું મૂલ્યાંકન કરવાની, પરંતુ આમાંથી એ સમજવાનું કે નહીં તો આપણને ક્યારેય નહીં સમજાય કે જૈનનું કેવળ જ્ઞાન જોઈતું નથી. કેમ કૃપાળુ દેવ જેવો પુરુષ આવું લખી નાખે? મોક્ષવાળા વાંચ્યા પછી તો એમને કેટલું બધું માન છે જૈન દર્શન ઉપરનું, પણ એવું કેવળ જ્ઞાન અમારે નથી જોઈતું. પરિપૂર્ણ લોકાલોકમાં કેમ જવાય, અમને તો પ્રશ્નો થાય છે. જ્યારે અમે સ્વરૂપની અંદર પરિપૂર્ણ સ્વરૂપમાં હોય અને આવી અખંડ સમાધિમાં હોય, તો એમાંથી નીકળી અને જગતને જોવા નીકળીએ. કેટલી વસ્તુ માત્ર અંતર વિચારણાની છે. આ વ્યાખ્યાનો વિષય ન બની શકે, ઉપદેશનો વિષય ન બની શકે, પણ વિચારણાનો બની શકે. અને આ જ વિચારણા આપણને આપણી ષષ્ટિ ઇન્દ્રિય જેને કહે છે ને, એનું જ્ઞાન પ્રકાશિત કરે. આને જ અન્ય દર્શનની અંદર ત્રીજું નેત્ર કહ્યું છે કે બે દ્રષ્ટિથી તો લૌકિક વાતો બધી દેખાય ને સમજાય, પણ ત્રીજી જ્ઞાન ચક્રની દ્રષ્ટિ જ્યારે ખુલે છે ને, ત્યારે ઇન્દ્રિયાતીત વસ્તુનો અહેસાસ થાય છે. ઇન્દ્રિયાતીત વસ્તુ પણ અરૂપી છે, એની અંદર થતી પરિવર્તના પણ અરૂપી છે, અને છતાં એનો અનુભવ થાય છે. એ ગ્રાસ્પિંગ એ પકડી શકાય છે. એ વાત એ બહુ સરસ રીતે મૂકી છે. એ કહે છે કે હવે કાંઈ બીજો વિચાર તમને આવે છે, આવે તો આશ્ચર્ય પામજો, બાકી અહીંથી તો કોઈ રીતે કાંઈ બહાર કાઢી શકાય એમ નથી. પછી લખે છે કે તમે જે કાંઈ ધર્મ પ્રશ્ન બેડો એના ઉપર અમારું લક્ષ જતું, લોકા લોકો પર લક્ષ ન જાય તો તમે તમારા પત્રો લખો, પ્રશ્નો લખો એના ઉપર. જ્ઞાની કે છે અમારું કાંઈ લક્ષ જતું નથી. અને દર્શનની આતુરતા સૌભાગ્યની છે, જેટલી સૌભાગ્યની છે એટલી જ રાજચંદ્રની છે સૌભાગ્યને મળવાની. પણ કહે છે કાળ છે, પંચમ કાળમાં આવીને કીધો, વ્યાસજીએ કળિયુગ કીધો છે, એ કંઈ સાથે રહેવા દે એમ નથી. ઉપાધિ એક એવી આવે કે જેમાં સતનો યોગ સંભવિત ન બને. કંઈ ને કંઈ પ્રકારનો એને કર્માધીન થઈને પણ એ વસ્તુનો વિયોગ થયા જ કરે. પણ પછીની પ્રોસિઝમ છે એ આગળના પત્રમાં આવી હતી કે વિયોગ, હરિનો વિયોગ એ હરિના સાક્ષાત દર્શનરૂપ છે, પણ એ મોક્ષની સાધકની એની અવસ્થા ઉપર છે. એટલે કે જો આપણો વિયોગનું પણ એ જ કારણ છે, સૌભાગ્યને લખે છે આગળના પત્રમાં છે, આપણા વિયોગનું પણ એક કારણ હશે કે વિરહમાં પણ કલ્યાણ છે. આ વાત લખનાર પણ કૃપાળુ દેવ છે અને પ્રત્યક્ષની વાત લખનાર પણ કૃપાળુ દેવ છે. પણ ભૂમિકા એ વાતને સમજવી પડે, વિરહ છે એ પ્રત્યક્ષ નથી, છતાં એમ લખ્યું છે વિરહમાં પણ કલ્યાણ છે. સારી સાક્ષાત હરિનું દર્શન છે. ઘણી ઘણી વસ્તુ સમજવી પડે, સંદર્ભ અને સંગતિ આ બે નહીં હોય તો આ વાતને આપણે પકડી નહીં શકીએ. આ અગમ નિગમની વાત છે. અગમ નિગમની વાત સીધા સાહિત્ય જેવું આ નથી કે પત્રો છે બધા, ઘણાના પત્રો હોય છે અને પત્ર સાહિત્યનું અત્યારે એક સાહિત્યનો પ્રકાર છે. એટલે ઘણાને મને આના પત્રો છે, મારી પાસે આના પત્રો છે, આ મને પત્રો લખતા ને બાપુના પત્રોને, ભાઈજીના પત્રોને, આના પત્રો, આ પત્રો બધા તો ઠીક છે એ વાત, આ પત્ર સાહિત્ય એ પ્રકાર છે, પણ આ આખું તત્વ અરૂપીનું એને અગમ નિગમનું શાસ્ત્ર કહે છે, સ્વરૂપ પત્રનું છે. એટલે સરળતાથી નહીં પકડાય. જો એમની શબ્દ લખ્યો છે ઉપાધિયુક્ત શા માટે તમને ન રાખે, પછી લખ્યું છે આ ભૂમિકા ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે. મુંબઈથી પત્ર લખે છે આ ભૂમિકા, એટલા ક્ષેત્ર આ મુંબઈ એ શું છે, ઉપાધિની શોભાનું સંગ્રહસ્થાન છે. આ ગામમાં આવો એટલે ઉપાધિ ઉપાધિને, મુંબઈમાં તો પગ મૂક્યો કે ઉતરા ત્યારથી ઉપાધિ ભાઈ પડી જાય. કાંઈ ન હોય તો ચિત્તમાં ઉપાધિ હોય, એ માણસ ચાલી ન શકે, દોડતો હોય, એ સૂઈ ન શકે, એ બેસતો હોય અથવા ચાલતો હોય. કાળ પ્રવાહનો એટલો બધો અસર હોય છે, પ્રભાવ નીચે હોય છે, એટલે એને કળિયુગનો પ્રભાવ કીધો છે, યુગનો પ્રભાવ કીધો છે. કે ચિત્તની શાંતિ, સ્વસ્થતા, સમાધિ બહુ દુષ્કર છે. એનું શોભાનું સંગ્રહસ્થાન છે. અનેક પ્રકારની ઉપાધિઓ અહીંયા છે. સંગ્રહસ્થાનમાં આપણી માલિકીની ચીજો હોય ને બીજી હોય, સંગ્રહવા જેવી આપણી ન હોય તોય હોય, એમ આખા જગતની ઉપાધિ ભેગી થઈ હોય યા મુંબઈમાં ભેગી થાય અને આપણે જઈએ એટલે એના પ્રભાવ નીચે આવ્યા વિના રહેવાય નહીં. પછી એક ખીમજીભાઈની એક વાત લખી છે કે એને જો તમારો સત્સંગ થાય તો શું થાય કે એક લક્ષ કરવો જોઈએ ત્યાં થાય, નહીં તો થવો દુર્લભ છે. ખીમજી પણ વ્યવહારમાં છે, સૌભાગ પણ વ્યવહારમાં છે, છતાં ખીમજીને હજુ એ લક્ષ થતો નથી. એ જે એમને મળવા આવે છે ને જ્યારે મુંબઈના બજાર ઉપર, ત્યારે એ સૂચના લખે છે ખીમજીની સ્થિતિ અને રહેવા સંકરની સ્થિતિ. એ પત્ર ફરી સંદર્ભમાં વાંચવો જોઈએ તો વાત સમજાશે. એટલે કહે છે કે આ ખીમજીને હજુ એમાં લખ્યું છે ને પેલું કે તમને જ્ઞાની કરતા જ્ઞાન ઉપર વધુ ભાવ છે, અને એ જ કારણ છે કે તમને આ જ્ઞાનની સમીપ થવા દેતું નથી. તમને ખ્યાલ નથી કે એ જે જ્ઞાન છે એનું સ્વરૂપ ચરિતાર્થ થયેલું જ્ઞાન છે, ચારિત્ર છે. જૈન દર્શનની અંદર મોક્ષ માર્ગમાં દર્શન અને જ્ઞાન એ તાત્વિક છે, અને ચારિત્ર મૂક્યું છે દર્શન ને જ્ઞાનની સાથે. એ ચારિત્ર છે કે જેવું દર્શન છે જેવું જ્ઞાન છે એવી જ પરિણતિ છે. આ પરિણતિ છે, ચરિતાર્થ થાય છે. એ માત્ર દિમાગમાં કોઈ વાત કે વિચાર નથી, એની ફલશ્રુતિ છે, એ પરિણિત થયેલું છે. અને એ ન થાય ત્યાં સુધી એ રત્નત્રય એ સંબોધિના રૂપમાં થતું નથી. એ ત્રણેયની અખંડતા, અવિરોધતા અને એકતા એ જ મોક્ષ માર્ગ છે. મૂળ માર્ગના પદની અંદર આ વાતને બહુ સ્પષ્ટ કરે છે. તો એ સમજવું પડે. માત્ર જ્ઞાન જ્ઞાન એટલા શુષ્ક જ્ઞાનની વાતમાં કૃપાળુદેવ સંમત નથી. બસ તને આત્માનું જ્ઞાન થાય એટલે બધું થાય, નહીં થાય કાંઈ. સદ વ્યવહાર વિના એ પરિણતિ નહીં આવે. તો કે આત્મા એ જ ચારિત્ર છે, એ બધા શબ્દોના વેપાર છે. એવા શબ્દોના વેપારથી કોઈ તત્વનું નિર્માણ નહીં થાય. એટલે કે છે લક્ષ થવો જોઈએ સદવ્યવહાર. અને એ કૃપાળુદેવે જે કહ્યું ને કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. અમે એમ નથી કહેતા કે નહીં પરમાર્થથી જ વ્યવહાર છે. આ બધી ભાષા તર્ક, આત્મા જ વ્યવહાર નહીં. એના તરફ પ્રેરે એ સદવ્યવહાર છે. ભૂમિકા બધી જુદી જુદી સમજવી પડે, પણ અહીંયા આ લક્ષ થવો જોઈએ સંસારીઓને. એ સ્વભાવથી લક્ષ થાય એમ કે જો ખીમજી તમને મળે તો એને લક્ષ બંધાઈ જાય. એને જ્ઞાનનું ઘણું અદ્ભુત એના ક્ષયોપશમ છે, પણ જ્ઞાનનો ક્ષયોપશમ ઉપકારી થઈ શકતો નથી જ્યાં સુધી લક્ષમાં આ એની પોતાની સ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ ન બંધાય. ત્યાં સુધી કેવળ શુષ્ક જ્ઞાન એની વાતનો, પ્રવચનનો, ભાષણનો વિષય રહી શકે, કોઈના ઉપર પ્રભાવ પાડવાનો વિષય રહી શકે, પણ ત્યાં સુધી એની અવસ્થાનો વિષય ન બને, દશા પ્રાપ્ત ન થાય. અને મહત્વ દશાનું છે. વિતરાગતા એ દશા છે, એક અવસ્થા છે, શબ્દ પ્રયોગ નથી. ખીમજીને આ લક્ષ કરાવવા માટે કહે છે. અને અમારાથી નહીં થાય કારણ કે હવે અમારી હાલ બાહ્ય વૃત્તિ ઓછી છે. આ પત્રમાં બાહ્ય વૃત્તિ ઓછી છે. એ સમયે અમે અમારામાં એટલા બધા લીન થઈ ગયા છીએ. હવે અમારું લક્ષ પણ બહાર જતું નથી. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. આ પરમાર્થ સંકિતની અંદર ઝૂલતા લૌકિક આપણી શાસ્ત્રીય પરિભાષામાં ક્ષાયિક સંકિત કહીએ, એવી અવસ્થાની અંદર દશા છે. ઉદય પછી આવતા એ દશાની અંદર પણ કેવા બંધન થાય છે એ કૃપાળુના ચરિત્રમાંથી આપણે જાણી શકીએ. પણ આપણે દરેક વખતે જ્યાં જ્યાં જે સંદર્ભ છે, સંગતિ છે, એ સંગતિના સંદર્ભની અંદર વસ્તુ તત્વને, પદાર્થને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેટલી વસ્તુ ઓળખાશે, જેટલો પદાર્થ સમજાશે, એટલા જ પ્રમાણમાં આપણી આધ્યાત્મિક સાધના અર્થપૂર્ણ બની શકશે. ત્યાં સુધી નહીં તો આભાસમાં રહેશે અને આપણે ભ્રાંતિમાં ક્યારે સરી પડીએ એ આપણને પણ ખ્યાલ નહીં આવે. વિશેષ અવસર આપ્યો.